મિત્રો, શ્રાવણી પૂનમ એટલે આજે ભાઈ બહેનના સ્નેહતંતુને સુદૃઢ કરવાનો દિવસ તો ખરો, પણ આજનો દિવસ આપણા સંસ્કાર વારસા સાથે બીજી એક રીતે પણ સંકળાયેલો છે. આજનો દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ પણ છે. સંસ્કૃત ભારતી સંસ્થાએ આ પર્વની શરૂઆત કરી, એની પાછળ ઋષિ પરંપરાનો અને વેદોનો સંદર્ભ રહેલો છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા શાસ્ત્રોના રચયિતા આપણા ઋષિમુનિઓ હતા, તેથી શ્રાવણી પૂર્ણિમાએ આ ઋષિ પર્વ મનાવવાની પ્રથા છે. પુરાણકાળમાં જ્યારે ગુરુકુળમાં જ્ઞાનપ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ જતા ત્યારે એમના શિક્ષણનું નવું વર્ષ શ્રાવણી પૂર્ણિમાથી શરૂ થતું. તો આ થઈ સંસ્કૃત દિવસની ભૂમિકા. ભારતીય ભાષાઓની ઉત્પત્તિ જે દેવભાષામાંથી થઈ હોવાનું કહેવાય છે, તે સંસ્કૃત ભાષા આપણા પુરાણો અને ધર્મગ્રંથોની ભાષા તો ખરી જ, પણ એને અર્વાચીન સંદર્ભ સાથે સાંકળવાના પ્રયત્નો અવારનવાર થતા આવ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન જેવા માધ્યમો ઉપર સંસ્કૃત ભાષામાં સમાચાર બુલેટિન પ્રસારિત થાય છે અને સંસ્કૃતમાં અખબારો પણ પ્રસિદ્ધ થાય છે. આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે આપણે જેમની સાથે વાતચીત કરવાના છીએ, તે અર્વાચીન સાહિત્ય સ્વરૂપોમાં સંસ્કૃત સાહિત્ય સર્જન કરી રહ્યા છે. એટલું જ નહીં, એમના 150થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે અને એમને એમના સર્જનો માટે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેઓ માત્ર સંસ્કૃત કવિ જ નહીં પણ બહુભાષી કવિ છે. એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લેખન અને સંપાદન કર્યું છે, જેમાં કાવ્યસંગ્રહો ઉપરાંત અલંકારશાસ્ત્ર, વિવેચન, તંત્રશાસ્ત્ર, શબ્દકોશ, અનુવાદ, વ્યાકરણ પરના ગ્રંથો વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટર હર્ષદેવ માધવે PhDની પદવી પ્રાપ્ત કરી અને ત્યાર પછી અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહીને હવે તેઓ વ્યવસાય નિવૃત્ત છે. એમને કલ્પવલ્લી એવોર્ડ, ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીના 7 એવોર્ડ, ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ ઉપરાંત અનેક વિદ્વત સન્માનો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તો આવો હવે સંવાદ કરીએ સંસ્કૃત ભાષાના સર્જક અને વિદ્વાન ડૉક્ટર હર્ષદેવ માધવ સાથે. હર્ષદેવભાઈ, સુર સંવાદમાં આપને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો?
નમસ્કાર આરાધનાબેન, આપને વંદન. સિડની વાસીઓ જે છે, ગુજરાતના, ભારતના, એમને વંદન. આપને બધાને, ભારતીયોને મળીને મને બહુ આનંદ થાય છે.
ખૂબ આનંદ છે આપણો આ સંવાદ થઈ રહ્યો છે એ નિમિત્તે. હર્ષદેવભાઈ, સૌ પ્રથમ તો અભિનંદન ઘટે છે. સંસ્કૃત ભાષામાં તમારા પ્રદાન બદલ સોમનાથ ટ્રસ્ટનું સન્માન તાજેતરમાં જ મળ્યું એ બદલ અભિનંદન આપું છું. અને આ અગાઉ પણ અનેક સન્માનો આપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, તો આવા સન્માનો મળે ત્યારે મનમાં કેવા ભાવ હોય?
વાત સાચી છે બેન, આમાં વસ્તુ એવી છે કે સાહિત્યકારથી એક ખૂણામાં બેસીને લખતો હોય છે, મોટેભાગે અંધારામાં લખતો હોય છે, સમાજની રોશનીથી બહુ દૂર હોય છે. જ્યારે અચાનક સમાજ એનો સ્વીકાર કરે ત્યારે એ અંધારાની અંદર કોઈ રોશની કરી હોય એવું લાગે, એમ થાય કે આપણું સર્જન છે લોકો સુધી પહોંચ્યું, એનો બહુ આનંદ હોય છે. પણ ઘણી વાર શું છે કે સાહિત્યકારોની કદર થતી નથી બેન, આપ પણ જાણો છો. કેટલાક સાહિત્યકારો તો મૃત્યુ પછી પોંખાયા છે. 1997માં મને સૌથી પહેલો એવોર્ડ મળ્યો, કલ્પવલ્લી એવોર્ડ, અને એ વખતે મને પોતાને ખબર નહોતી કે આ એવોર્ડ મને મળી રહ્યો છે. અચાનક મારા એક મિત્રે કીધું કે થાપા, ગઈકાલે રેડિયોમાં તારું નામ હતું, ત્યારે એકદમ હું રોમાંચ અનુભવવા માંડ્યો અને મને એમ થયું કે ચાલો મારું સર્જન છે ગુજરાતથી કલકત્તા સુધી તો પહોંચ્યું છે. અને 1994માં એ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો, 1997માં એ કલકત્તા સુધી પહોંચ્યો, એ મારું સદભાગ્ય હતું. પછી અવારનવાર મને સન્માનો મળતા રહ્યા છે, પુરસ્કારો મળતા રહ્યા છે, અને દરેક વખત બે વસ્તુ મનમાં આવે છે. એક તો લોકો છે મારા સાહિત્યની કદર કરે છે, લોકો મારા સાહિત્યને, મારા સર્જનને જાણે છે. બીજું, ભગવતી સરસ્વતીએ મારા ઉપર કૃપા કરે છે અને મારી જે કાંઈ જરૂરિયાતો છે એ પૂરી કરે છે અને મને યશ પણ અપાવે છે અને સમાજમાં મારો સાર્વત્રિક સ્વીકાર થઈ રહ્યો છે, એનો વિશેષ આનંદ થાય છે.
આપણે શરૂઆત કરીએ વાતની આપના બાળપણથી અથવા તો અભ્યાસકાળથી. તો સારા ગુણાંક આવ્યા છતાં આપે સંસ્કૃતનો અભ્યાસ કર્યો,
વિજ્ઞાન શાખા ન લીધી, એની પાછળના કારણ અમને જણાવો. એ ઉપરાંત સંસ્કૃત સાહિત્યનું સર્જન શરૂ થયું, એની પાછળ ની જે વાત છે એમાં મને નરસિંહ મહેતાના જીવનમાં બનેલો પ્રસંગ યાદ આવે છે. નરસિંહ મહેતાને ભાભીએ મેણું દીધું હતું, આપને ભાઈએ મેણું દીધું અને સર્જન શરૂ કર્યું. આ સંદર્ભે આપના બાળપણ ઉછેર વિશે જાણવાની જિજ્ઞાસા છે.
આરાધનાબેન, મારો જન્મ છે ભાવનગરની પાસે એક નાનકડું ગામ છે વર્તીજ, ત્યાં થયો છે. અમે ત્રણ ભાઈ બહેન હતા અને મારા પિતાજી છે એ 4 વર્ષનો જયારે હું હતો ત્યારે એમણે દેહ છોડી દીધો અને મારી વિધવા માએ, એક બ્રાહ્મણ વિધવા હોય તે એને અનેક કષ્ટો પડતા હોય, સગાવાલા સાથ છોડી દેતા હોય, એ વખતે મારી માએ હિંમત કરી અને પ્રાઇમરી ટીચરની નોકરી સ્વીકારી અને અમને બધાને મોટા કર્યા. એ વખતે શિક્ષકોનો પગાર 100-125 રૂપિયા જેવો જ હતો અને આખર તારીખમાં અમારી પાસે પૈસા ન હોય એવું પણ બને. એ પરિસ્થિતિમાં અમે ભણ્યા અને આમ જોવા જઈએ તો 2 ટન ખાવાના સાંસા હોય એવી પરિસ્થિતિઓ પણ હતી. પણ જયારે હું 11મા ધોરણમાં પાસ થયો ત્યારે મારે 65% હતા એ વખતે, એટલે 65-66% એ તો બોર્ડમાં વિદ્યાર્થી પહેલો આવતો એ સમયે. આટલા અત્યારે જે રીતે વેચવામાં આવે છે ગુણાંકો એવી રીતે નહોતું. બધી કોલેજોમાં એડમિશન મળે એમ હતું પણ મારી એવી પરિસ્થિતિ નહોતી કે હું કોલેજ કરી શકું, કારણ કે કોલેજની ફી જવા આવવાના પૈસા ન હોય બસમાં, તો પછી ભણવાની વાત તો ક્યાં રહે. એટલે પછી છેવટે 11મા ધોરણ પછી એક્સટર્નલ અભ્યાસ કરીને મેં બીએ કર્યું. બીએ કર્યા પછી મને પોસ્ટ એન્ડ ટેલિગ્રાફમાં મારા ગુણાંકોને લીધે નોકરી મળી. એ પછી હું ધીમે ધીમે બધા સંઘર્ષોને પાર કરતો કરતો એમએ સુધીનો અભ્યાસ મેં બધો એક્સટર્નલ કર્યો છે અને સંસ્કૃત પણ મને કોઈ દેવ કૃપાએ આવ્યું છે, કેમ કે મારા ઘરમાં કોઈ એવી પરંપરા નહોતી, મને કોઈ શીખવાડનારું નહોતું. અને મેં જયારે સંસ્કૃત લીધું ત્યારે મારા મોટા ભાઈ ભરતભાઈ યાજ્ઞિક, એ મારા કરતા 4 વર્ષ મોટા, અને એ મને મેળા મારતા, મને કે આ સંસ્કૃત છે ને ચોટલીઓની ભાષા કહેવાય, મને કે તારે આનું આ કરવાનું હોય, મને કે પછી કર્મકાંડ કરી ખાવાનું હોય કે સંસ્કૃતમાં શ્લોકો લખો હોય તો તું કઈ લખતો નહીં. મને કે મારા ભાઈ છે, બંને ભાઈઓ એ પસ્તીમાંથી ચોપડીઓ લઈ આવતા જૂની, અને એમ કરતા કરતા હું સાહિત્ય અને વિશ્વ સાહિત્યનો અભ્યાસી બન્યો. એટલે મને ઝવેરચંદ મેઘાણીના સાહિત્યથી મને લોક સાહિત્ય શું છે, લોક ભાષા શું છે એનો ખ્યાલ આવ્યો. બીજી તરફ કાલિદાસ, ભાસ, બહુભૂતિ આ બધા જે તર્જકો છે સંસ્કૃતના, એને મને ક્લાસિકલ ભાષા તરફ ઘેલું લગાડ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે મારે કશું નવું કરવું હોય તો જ હું લખીશ, નહીં તો નહીં લખું. મારે અંગ્રેજી જાતે શીખવાનું, બધું જાતે શીખવાનું હતું, બધું એ રીતે પ્રયત્ન કરીએ આપણે. એટલે ડિક્શનરી લઈને હું બેસતો, ધીમે ધીમે હાયકુ વાંચતો, ને એમ કરતા કરતા મને હાયકુની જે ઉડાણ છે એની જે વિશેષતાઓ છે એની, ખાસ કરીને ઇમેજ જે છે એ ઇમેજ મને સ્પર્શી ગઈ અને મેં સંસ્કૃતમાં હાયકુઓ લખવાના શરૂ કર્યા. લગભગ 1977 થી 1979 સુધી મારા હાયકુઓ એ સંમિત પત્રિકામાં છપાયા અને લગભગ 3 વર્ષ સુધી મારા હાયકુઓ સંમિતમાં પ્રકાશિત થયા અને એ રીતે મારી લેખનની શરૂઆત સંસ્કૃતમાં થઈ.
હર્ષદેવભાઈ, આપનું નામ, મૂળ નામ હર્ષવર્ધન મનસુખલાલ જાની, એમાંથી હર્ષદેવ માધવ,
એના એના 2-3 રમૂજી કારણો પણ છે. એક તો કનૈયાલાલ મુનશીનું જે પૃથ્વી વલ્લભ એની નવલકથા, મહાન નવલકથા એની, એ મેં વાંચ્યું અને મને બહુ જ ગમી ગયું. અને એ સમયે મેં હર્ષવર્ધનની, સમ્રાટ હર્ષવર્ધનની કૃતિ વાંચી, રત્નાવલી, પ્રિયદર્શિકા બધી. તો હર્ષવર્ધન છે હર્ષદેવ તરીકે સંસ્કૃતમાં જાણીતા છે. આ 2 નામો મેં, મારું નામ હર્ષવર્ધન હતું એમાંથી વધન કાઢી અને હર્ષદેવ કર્યું અને માધવ શબ્દ સાથે જોડી દીધું. આ એક પહેલું કારણ હતું. અને બીજું કારણ એવું હતું કે હું પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં હતું અને એ વખતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ શિસ્તબદ્ધ હતું. અને એટલું બધું શિસ્તબદ્ધ કે તમે કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ ન લઈ શકો, તમે કશું છપાવી ન શકો, તમે કવિ સંમેલનોમાં ભાગ ન લઈ શકો, અને એને કારણે મારે મારી જે સાચી ઓળખ હતી એ છુપાવવાની અનિવાર્યતા હતી. મારે શું થયું, મારા મેગેઝિનમાં મારું નામ આવે તો કોઈ ઓળખે નહીં મને કે આ હર્ષદેવ માધવ એ હર્ષવર્ધન જાની છે. અને એ રીતે મને આકાશવાણીમાં પણ ઘણા બધા કાર્યક્રમો મેં આપ્યા.
આપે ગઝલ, હાઇકુ, અછાંદસ, એપ્સર્ડ નાટક, નવલકથા જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં સર્જનો કર્યા છે. આ બધું આટલા બધા સાહિત્ય પ્રકારોમાં સર્જન કરવું એ સહજ સર્જનશીલતાનું પરિણામ છે કે પછી પ્રાયોગિક ધોરણે આ બધા કરવાનું મન થયું?
તમારો પ્રશ્ન બહુ સરસ છે આરાધાની. હવે ગુજરાતીમાં બે શબ્દો છે, પ્રયોગખોર અને પ્રયોગશીલ. પ્રયોગખોર છે એ ખાલી પ્રયોગ કરવા ખાતર કરતો હોય, પ્રયોગશીલ હોય એ આપોઆપ એનાથી પ્રયોગો થતા રહેતા હોય. અને સંસ્કૃતમાં એક બહુ સરસ ઉક્તિ છે કે ક્ષણે ક્ષણે યન નવતા મુપેતી તદેવ રૂપમ રમણીયતાયા. જે ક્ષણે ક્ષણે નવું લાગે એનું નામ રૂપ. રૂપ છે, રૂપની બ્યુટી છે, બ્યુટી એવર ચેન્જિંગ છે. તમે એક ક્ષણે રૂપ જોયું, બીજી ક્ષણે બદલાઈ જાય એ રૂપ. તો કવિની ચેતના પણ એ પ્રકારની હોય તો જે સારું લખી શકે છે. બેન, જે લોકો એક સ્વરૂપમાં ફસાઈ જાય છે જિંદગી ભર, એ લોકો એ ગઝલ તો ગઝલ જ ગજા કરે છે અને પછી એમાં કશું નવું આવતું નથી. સંસ્કૃતમાં એક બીજી ઉક્તિ છે બહુ સરસ કે પ્રજ્ઞા નવ નવોન્મેષશાલીની પ્રતિભામતા. જે નવા નવા ઉન્મેષો પ્રગટાવે એનું નામ પ્રતિભા. તો મને ખબર નથી કે મારી ઈશ્વરદત્ત પ્રતિભાએ આ બધું કામ કર્યું છે, પણ મેં જે પ્રયોગો કર્યા છે એ પૂરેપૂરા સાહસ સાથે, પૂરેપૂરા જોખમ સાથે, અને હું સંસ્કૃતના પંડિતોની નિંદાનો ભોગ પણ બન્યો છું, પણ એ બધા ભોગ બન્યા પછી પણ મેં મારી પ્રતિષ્ઠા, મારી કારકિર્દી અને મારી કાવ્ય તરીકે, કવિ તરીકેનો મારો દિગ્વિજય ચાલુ રાખ્યો છે અને અંતે પંડિતોએ મને હાથ જોડીને સ્વીકાર્યો છે. એ બધી સરહદોને મેં તોડી નાખી ભાષાની. અને સંસ્કૃતની અંદર એવા વિષયો કે જે વિષયો ઉપર કોઈ અગાઉ લખ્યું જ ન હોય ક્યારે, એવા વિષયો ઉપર મેં લખવાનું શરૂ કર્યું અને સંસ્કૃત પંડિતોને આંચકો આપ્યો. એક ઉદાહરણ આપું તમને કે બુદ્ધસ્ય ભિક્ષા પાત્રે નિમજ્જિતમ અસ્તિ અણુબોમ દગ્ધમ નગરમ. નગર ઉપરની કવિતા છે. બુદ્ધના દીક્ષા પાત્રમાં ડૂબી ગયું છે અણુબોમ્બથી બળેલું નગર. જયારે બીજા વિશ્વયુદ્ધ, ત્રીજા વિશ્વયુદ્ધ પછી જયારે બધું પાયમાલ થઈ જશે, ત્યારે ખંડેરોમાં કોઈ આશ્વાસન આપે એવું હોય તો માત્ર બુદ્ધની દયા છે. અને એ વખતે બુદ્ધના દીક્ષા પાત્રમાં આખી સંસ્કૃતિ, આખી સભ્યતા ફેંકાઈ જશે. એક બીજું તમને કહું કે બાથરૂમ ઉપરની કવિતાઓ. સંસ્કૃતમાં કોઈ બાથરૂમ ઉપર ક્યારે અત્યુથી લખ્યું જ નથી, અને લખ્યું હોય તો બહુ ભવ્ય વર્ણન કે બાથરૂમની અંદર એમ કે સોના જડિત વાસણો ને આ બધું પડ્યું હતું. આવું બાણભટ્ટે લખેલું છે. મારું બાથરૂમ તો કોમન મેનનું બાથરૂમ છે. એનું એક સંસ્કૃતમાં કહું અને આપણે ગુજરાતીમાં પણ વાત કરું. સ્નાન ગૃહમ ગત્વા ગૃહ ક્લેશ શાંત વધુ નિશબ્દમ રોદિતી તદા સ્નાન ગૃહમ તસ્યા પિતૃગૃહમ ભવતી. બાથરૂમમાં જઈને ઘરના કંકાસથી કંટાળેલી પુત્ર વધુ નિશબ્દ રડે છે ત્યારે બાથરૂમ થઈ જાય છે એનું પિયર. સંયુક્ત કુટુંબની અંદર પુત્ર વધુ ક્યાં જઈને રડે, બધા આજુબાજુ હાજર હોય તો એને રડવાનું પોતાનું દુઃખ છે. ઘરની અંદર કંકાસ થઈ રહ્યો છે બધાનો, તો એ પોતાનું દુઃખ ક્યાં જઈને ઠાલવે, એટલા માટે એને બાથરૂમ પસંદ કર્યું. બાથરૂમમાં પણ નિશબ્દ રડે છે, કોઈને ખબર ન પડે પોતાનું દુઃખ છે. તમને બેડરૂમ ઉપરની વાત કરું કે કામમ ગૃહમ અકિંચનમ સ્યાત શયન કક્ષસ્તુ સ્વપ્નૈર મંડિતો ભવતી. ભલે ઘર ગરીબ હોય પણ બેડરૂમ તો સપનાઓથી વિભૂષિત હોય છે, શણગારેલો હોય છે. તો આ કવિતા છે.
જેમ અનેકવિધ સાહિત્ય સ્વરૂપોમાં સર્જન થયું તેમ અનેક ભાષાઓમાં પણ સર્જનો થયા. ભાષાઓ વચ્ચેની આવન જાવન કેવી રીતે થાય? સૌથી સહજ અભિવ્યક્તિ કઈ ભાષામાં?
બહુ સુંદર પ્રશ્ન છે આપનો. પ્રશ્ન આવે છે કે ભાષા તે કેવી રીતે નક્કી થાય છે લખાણની? તો જયારે કવિતા ઉતરતી હોય છે ત્યારે એ પોતાનું આખું કલેવર નક્કી કરીને આવતી હોય છે. જે હું ભાવ સંસ્કૃતમાં અનુભવતો હો કે ગુજરાતીમાં ન અનુભવતો હો, મારા ભાવો જુદા થાય એટલે ભાષા આખી બદલાઈ જાય. માનું છું કે ઈશ્વરનો આભાર છે કે બધી ભાષા મને એના કવિ તરીકે સ્વીકારે છે. બેન,
અનુવાદની વાત કરીએ, આપના અનેક સર્જનોના ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદો થયા છે, આપ પોતે પણ અનુવાદ કરો છો, અનુવાદની પ્રક્રિયા વિશે અમને કંઈક કહેશો? અનુવાદના અનુભવો આપના પોતાના, અને જ્યારે આપની પોતાની કવિતા બીજી ભાષામાં અનુવાદિત હોય એને વાંચો ત્યારે એક મૂળ કવિ તરીકે આપના ભાવ કેવા હોય, આપ એને કેવી રીતે મૂલવો?
અનુવાદની પ્રક્રિયા મારે બહુ શરૂઆતથી શરૂ કરવી પડી, એટલા માટે કે હું જાણતો હતો કે મને સંસ્કૃતમાંથી કોઈ પુરસ્કારો મળવાના નથી. ગુજરાતીમાં ધીરુભાઈ પરીખ જેવા જે હતા તંત્રીઓએ 5-5 રૂપિયા પુરસ્કાર આપતા હતા, જે મને પસંદ નહોતો. એટલે મેં એક ત્રીજી લેંગ્વેજ પસંદ કરી, અંગ્રેજી. અને મારી સંસ્કૃત કવિતાઓના હું અંગ્રેજીમાં અનુવાદ કરવા માંડ્યો. અને સાહિત્ય અકાદમીના ઇન્ડિયન લિટરેચરમાં એ કવિતા મેં મોકલી. અને 1980માં દરદાર એવો અંક, એની અંદર મારી કવિતા છપાણી. અને પછી તો મારા લગભગ 30-35 અનુવાદો ઇન્ડિયન લિટરેચરમાં છપાણા છે. મૂળ કવિતાનો બીજી ભાષામાં અનુવાદ કરતા પણ એક રોમાંચ થાય કે આપણી ભાષા છે એ કેવી રીતે બદલાઈ જતી હોય છે, અને એને કારણે મારી કવિતાઓ છે એ અલગ અલગ ભાષાઓમાં પહોંચી શકી. પછી પરિસ્થિતિ એ થઈ કે ગુજરાતીમાં એક મારો બીજો કાવ્ય સંગ્રહ જે મેં પ્રકાશિત કર્યો અલકનંદા કરીને, એનો મેં સામે ગુજરાતી અનુવાદ મૂક્યો. મને એમ થયું કે ગુજરાતના લોકો આ સારી રીતે સમજે મારી કવિતાઓ, સંસ્કૃતમાં હું શું લખું છું. એની પ્રતિક્રિયા ઉલટી આવી. ગુજરાતના જે કહેવાતા વિદ્વાનો છે બધા કહેતા હતા અંદર અંદર કે અર્થદેવ તો ગુજરાતીમાં સૌથી પહેલા લખે છે અને પછી સંસ્કૃત કરે છે, એટલે એને ચૂપ કરવા માટે મેં પછી કોઈ પણ મારા કાવ્ય સંગ્રહની અંદર અનુવાદ આપ્યા નથી. સંસ્કૃતના જે પંડિતો હતા એ લોકો મારી કવિતાના અનુવાદો કરવા માંડ્યા. અને એમ કરતા કરતા પંજાબી, મલયાલમ, તેલુગુ, મરાઠી, ઉર્દુ.
સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત સાહિત્યના વિવેચનના પુસ્તકો સાહિત્ય મીમાંસા આપે કર્યા, એ ઉપરાંત પણ અનેક મહત્વના કામો આપે કર્યા છે. પૈકી છે સંસ્કૃતની ડિક્શનરી તૈયાર કરવાનું કામ, સંસ્કૃત શિક્ષણ આપવા માટે અને બોલચાલના સંસ્કૃતના પુસ્તકો પણ તૈયાર કર્યા.
એટલે આમાં એવું હતું બેન કે વિવેચનમાં પણ મારા મનમાં જરા જુદા દ્રષ્ટિકોણો હતા. સંસ્કૃતમાં અલંકાર શાસ્ત્ર કહેવાય છે. અલંકાર શાસ્ત્ર એટલે એ આપણે જેને લિટરરી ક્રિટિસિઝમ કહીએ છીએ ગુજરાતીમાં વિવેચન. સંસ્કૃતમાં બહુ મોટા મોટા કાવ્ય શાસ્ત્રીઓ થઈ ગયા છે, મમ્મટ, આનંદવર્ધન એ બધા. અને 20મી સદીમાં સંસ્કૃતમાં લગભગ 6 નવા અલંકાર શાસ્ત્રો લખાણા. એમાં લગભગ છેલ્લું મારું અલંકાર શાસ્ત્ર મેં લખ્યું અને એનું નામ હતું મેં વાડીશ્વરી કંઠસૂત્રમ. એની અંદર મેં સૂત્રાત્મકતા પણ રાખી, જે સંસ્કૃતમાં સૂત્રો બહુ પ્રસિદ્ધ છે, તો મેં નવા કાવ્ય સૂત્રો બનાવ્યા અને એની સાથે મારું પોતાનું સંસ્કૃતમાં જેને ટીકા કહેવાય એવું વિવેચન મેં ઉમેર્યું. અને એક આખો નવો કાવ્ય સિદ્ધાંત આપ્યો મેં. અને એ કાવ્ય સિદ્ધાંત મેં શાક્ત દર્શન અને યોગ દર્શનના આધારે નવો ઉભો કર્યો કે જેની અંદર સમગ્ર વિશ્વની કવિતાનું વિવેચન થઈ શકે એવા માપદંડો આપ્યા. બીજી આપે જે વાત કરી કે સંસ્કૃતના પુસ્તકોની, તો હું જ્યારે એક્સટર્નલ ભણતો હતો બેન ત્યારે મને બહુ જ તકલીફ પડી સંસ્કૃત શીખવા માટે, કેમ કે એવું કોઈ પુસ્તક જ નહોતું કે જેમાંથી સંસ્કૃત ભાષા મને આવડી શકે પૂરેપૂરી. વ્યાકરણની અંદર રૂપોની ગોખણપટ્ટી કરવાની, વ્યવહારની ભાષા તદ્દન જુદી, અને ક્લાસિકલ કવિઓને વાંચો તો તમે ક્લાસિકલ થઈ શકો, તમે આધુનિક ન થઈ શકો. મારે તો આ બધી તકલીફોને મેં સહન કરતા કરતા ધીમે ધીમે એમ થયું કે મારે, હું જયારે અધ્યાપક બન્યો છું ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મને જે તકલીફો પડી એ નવા શીખનારને ન પડે. એટલા માટે મેં સંસ્કૃતમાં બહુ અદ્ભુત પુસ્તકો લખ્યા. સંસ્કૃતની આબોહવામાં, સંસ્કૃતના વરસાદમાં, સંસ્કૃતના ઉપવનમાં, આવા બધા એના નામો. સંસ્કૃતની ડિક્શનરી શીખી શકો, એની સાથે વાક્યો બોલતા શીખી શકો, તમારે કોન્વર્સેશન કરવું, ફંક્શનલ સંસ્કૃતની બહુ જરૂર છે. કેમ કે લોકોને એ જ નથી આવડતું. એકવાર સંસ્કૃત બોલવાનો જો ડર નીકળી જાય તો આપોઆપ સંસ્કૃત છે સરસ ભાષા, લોકભાષા બની શકે. સંસ્કૃતની અંદર વ્યાકરણ સૌથી મોટી એની પનોતી છે. એટલે મેં મલ્ટીલિંગ્યુઅલ ડિક્શનરીઓ, જેમાં પાર્શ્વ પિક્ચર ડિક્શનરી, ફોર કલર ફોર લેંગ્વેજ, એની અંદર લગભગ 10,000 શબ્દો છે. તો આ બધો મારો એક અધ્યાપક તરીકેનો મારો પરિશ્રમ હતો. તો મને એમ થયું કે હું સંસ્કૃતના રોટલા ખાઉં છું તો હું સંસ્કૃત ભાષાને મારે લોકપ્રિય બનાવી દઈએ, મારું મોટું કર્તવ્ય. એટલું મારે રોટલા ખાઈને બેસી ન રહેવાય બેન. મારી સંધ્યાના સમયે ઊભો છું જીવનની, ત્યારે હું ચોક્કસ કહું કે મેં સંસ્કૃતના દરેક ક્ષેત્રોમાં મેં કામ કર્યું છે. અને સંસ્કૃતની અંદર શાક્તતંત્ર અને શિવતંત્ર એ વિશે ગુજરાતીમાં કોઈને ખબર નહોતી, તો એના વિશે મેં લગભગ 13 પુસ્તકો લખ્યા શાક્તતંત્ર અને શિવતંત્ર વિશે. આજે આપણી જે ભાષા છે એ સંસ્કૃત ભાષા છે, દેવભાષા કેમ કહેવાય છે, એટલા માટે કે એની અંદર એક આધ્યાત્મિક ચેતના રહેલી. સંસ્કૃત ભાષાની એક બીજી વિશેષતા છે એનો શબ્દ વિભવ, એનું લાઘવ. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની જે આખી રીત છે એ સંસ્કૃતમાં છે. અને એક ગરિમાપૂર્ણ ભાષા છે. ઉર્દુમાં તમને એનો અનુભવ થાય જો લખનવી ઉર્દુ હોય તો. સંસ્કૃતમાં કોઈ માણસ તમે ક્યારે ક્યાં રહો છો એમ ના પૂછે, પણ સંસ્કૃતમાં આપ કયા પ્રદેશને શોભાવો છો, આપના વિરહમાં કઈ પ્રદેશની સુંદરીઓ તે વ્યાકુળ બની ગઈ છે, આપે કયા કુટુંબને ધન્ય કર્યું છે આપના જન્મથી, આવા પ્રકારની આખી જે શિષ્ટ સંસ્કૃત પદાવલીઓ છે એ સંસ્કૃતમાં છે.
આપણે સંસ્કૃતને અનેક ભારતીય ભાષાઓની જનની પણ કહીએ છીએ. આ વાત કેટલી હદે સાચી છે? ભાષાઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વાત કરીએ, ભાષા જો પરિવર્તનશીલ રહે, સમય સાથે એમાં નવા શબ્દો ઉમેરાય અને નવા પ્રયોગો થાય, તો એ જીવિત ને જીવંત રહે. સંસ્કૃત ભાષા આ સંદર્ભે જીવંત ભાષા છે ખરી? આપ કહો છો, આપે હમણાં જ એ વિશે વાત કરી.
સંસ્કૃત ભાષા છે એ વિશ્વ ભાષાઓની જન્મી છે એવું અંગ્રેજોએ પણ માન્યું છે. ભારતીય ભાષાઓની તો છે જ, એમાં કોઈ સવાલ નથી. પણ મોનિયર વિલિયમ્સ સૌથી પહેલા અને પછી વિલિયમ જોન્સ એ લોકોએ વ્યાખ્યાનો આપેલા રોયલ એશિયાટિક સોસાયટીમાં, અને એમણે સંસ્કૃત, ગ્રીક અને લેટિન આ ત્રણ ભાષાઓની સરખામણી કરી અને વિશ્વ ભાષાઓમાં આ ત્રણ ભાષાઓનો કેવી રીતે પ્રભાવ છે એની બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. એના પરથી આખું ભાષા વિજ્ઞાન નામનું એક નવું શાસ્ત્ર આવ્યું. એવા અભ્યાસો થયા છે કે ભારતીય ભાષાઓમાં સંસ્કૃતના શબ્દો કેટલા. તો જો તમે તત્સમ શબ્દો બધી ભાષાઓમાંથી દૂર કરી દો તો બધી ભાષાઓ દરિદ્ર થઈ જાય. અને એટલી હદ સુધી આપણે ગુજરાતીમાં તો ફારસી ને બધું આપણા વેપારી વૃત્તિ હતી પહેલેથી, એટલે ફારસી ને ઉર્દુ ને આ બધા શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા. પણ તમે જો દક્ષિણ ભારતની ભાષાઓ છે બહુ એકદમ રૂઢિચુસ્ત છે. તો તમે મલયાલમ સાંભળો તો મલયાલમના ઘણા બધા શબ્દો તમે સમજી શકો. તો એનું એક કારણ એ છે કે સંસ્કૃતની શબ્દાવલી ચારે તરફ ફેલાયેલી છે. એક આ વાત છે બેન કે સંસ્કૃત ભાષા છે એ પ્રાચીન છે એટલા પૂરતું નહીં, પણ એનામાં અર્વાચીન બનવાના પૂરેપૂરી એની ક્ષમતાઓ છે. અમે સંસ્કૃત શબ્દો સીધા ઉઠાવ અંગ્રેજી શબ્દો સીધા ઉઠાવતા નથી સંસ્કૃતમાં. ગુજરાતીને એવું કરવું પડે છે, એને ફારસી શબ્દો સીધા લઈ લેવા પડે છે, અંગ્રેજી શબ્દો સીધા ઉધાર લઈ લેવા પડે છે. આ બધી ઉધારિયા ભાષાઓ છે મારી દ્રષ્ટિએ. સંસ્કૃત છે એ પોતાની રીતે એ નવા શબ્દો બનાવી શકે છે જે તે વસ્તુ ઉપરથી. દાખલા તરીકે હું તમને કહું, સેલ્ફી શબ્દ છે, ગુજરાતીમાં શું કહેશો સેલ્ફીને?
સેલ્ફી.
સંસ્કૃતમાં મેં શબ્દ બનાવ્યો સ્વછવી, સ્વ એટલે પોતાની,
છવી
છબી એટલે ફોટોગ્રાફ.
આજે ગુજરાતી ભાષા ઉપર જોખમ છે, ભાષાને ઘસારો પહોંચ્યો છે, એ લુપ્ત થઈ જશે એવો ભય ગુજરાતમાં સર્વત્ર સેવાઈ રહ્યો છે. એવા સમયમાં સંસ્કૃતને જીવિત રાખવી મુશ્કેલ લાગે છે?
ગુજરાતી ભાષા ઉપર તો જોખમ છે જ, એટલા માટે કે ગુજરાતીઓ પોતે સજાગ નથી ભાષા માટે. શિવરંજની બોર્ડ હોય તો શિવ દીર્ઘ કર્યું હોય, સૂર્ય પૂજા હોય તો સુરસ્વ કર્યું હોય, તો જ્યાં સુધી ગુજરાતીઓને પોતાની ભાષાનું ગૌરવ નહીં થાય ત્યાં સુધી ગુજરાતીને કોઈ બચાવી નહીં શકે. પણ સંસ્કૃતનું એવું નથી, સંસ્કૃત છે એ પીપળાનું ઝાડ છે અને પીપળો ગમે ત્યારે કપાય તો પાછો નવી જગ્યાએ ઉગી જાય છે, એના મૂળ ઘણા ઊંડા હોય છે. આ ભાષા છે એ ઋષિ મુનિઓની ભાષા છે, એટલે કદાચ ગુજરાતમાંથી નાશ પામશે તો મહારાષ્ટ્રમાં ઉગશે, મહારાષ્ટ્રમાં નહીં ઉગે તો દક્ષિણ ભારતમાં ઉગશે, પરદેશમાં ઉગશે અને ઉગી રહી છે. યોગ, આયુર્વેદ અને બીજા અનેક ગ્રંથોના વિદેશીમાં વિદેશી લોકો અભ્યાસ કરી કામસૂત્ર વાંચે છે વિદેશી લોકો. અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર પાકિસ્તાનમાં ભણાવાય છે લશ્કરને, ચાણક્યનું અર્થશાસ્ત્ર. તો આ રીતે તમે વિચારશો ને તો સંસ્કૃત ભાષા ક્યારે મરવાની નથી.
સંસ્કૃત અધ્યયન અને સેવન વિષયક કંઈક વાત કરીને આપનો સંદેશ આપશો સંસ્કૃતના વિદ્યાર્થીઓ, ભાવિ વિદ્યાર્થીઓ, ભાવકો, વાચકોને?
અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે એમાં સંસ્કૃત શીખી શકાય નથી, એટલા માટે એ સેમેસ્ટર સિસ્ટમ છે. બે મહિને પરીક્ષા લેવાય, એક મહિનો પરીક્ષા ચાલે, બે મહિના ભણાવાય, ભણાવવામાં 15 દિવસ વિદ્યાર્થી આવે ના આવે, આ રીતે કોઈ પણ ભાષા શીખી શકાય નહીં. એટલે બધી ભાષાઓ માટે આ જે શિક્ષણ પ્રણાલી છે એ ઘાતક છે. હવે આજે તો શું છે પરિસ્થિતિ કે એક આખું નાટક પણ નથી ચાલતું અભ્યાસક્રમમાં. વિદ્યાર્થીઓએ પોતે મહેનત કરવી પડશે. પાઠશાળા પ્રણાલી, ગુરુકુલ પ્રણાલી એ જો સારી રીતે જો એ અધ્યાપકો શીખવાડતા હોય તો બહુ સારી પ્રથા છે. જે ભાષા આપણે રાખી છે એ ભાષાને સારી રીતે સમજવી હોય તો એને વધુમાં વધુ વાંચવી જોઈએ. આ ભાષાઓ જે મરી રહી છે, આધુનિક શિક્ષણ કોઈ રીતે આ ભાષાઓને બચાવી શકે એમ નથી.
હર્ષદેવભાઈ, આજે આ દીર્ઘ સંવાદ કર્યો એ બદલ આપનો ખૂબ આભાર માનું છું. સંસ્કૃત ભાષાને અને અન્ય ભારતીય ભાષાઓને આપ જે રીતે પ્રદાન કરી રહ્યા છો તે બદલ આપને વંદન કરું છું.
નહીં, ભારતમાં સમય કાઢવો સહેલો છે, પરદેશમાં સમય કાઢવો મુશ્કેલ છે. તમે આટલો સમય ફાળ્યો, તમારા શ્રોતાઓ સમય ફાળવશે એનો ખાસ આભાર માની લઉં. વિદેશમાં રહેનારા લોકો જો એમને ખરેખર ભાષાને જીવાડવામાં, સંસ્કૃતિને જીવાડવામાં રસ હોય તો આ બધા પુસ્તકો એ ક્યાંકથી મેળવે. છોકરાઓને થોડું થોડું સંસ્કૃત શીખવાડે, બહુ ન શીખવાડે તો ચાલશે. સંસ્કૃત ભાષા શીખશે તો સંસ્કૃતિ એ જળવાઈ રહેશે.